તારીખ 1/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 207 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84.
વિષ્ણુનો સ્વભાવ અથવા પદાર્થનું સ્વરૂપ કે આ ચૈતન્ય સ્વભાવી આત્મા જળ શરીરને અડતો નથી, અડ્યો નથી, સંયોગમાં હોવા છતાં ગુમ છે, નિરાળો છે એવો અનુભવ થાય છે. ત્યારે સર્વજ્ઞ ભગવાને શું કહ્યું એ પણ ત્યારે સમજાય છે. સર્વજ્ઞ વિકરાગ પરમેશ્વરે જળ અને ચૈતન્ય પદાર્થોને ગંભીર સ્વભાવે ગંભીર અસ્તિત્વ ધરાવનારા પદાર્થો જાણ્યા. અનંત રજકણનો સમૂહ એવો જે આ દેહ શરીર અને નજીકમાં રહેલો જે આત્મા એ બંને એકબીજાથી ગંભીર છે. ગંભીર છે એટલે સ્પર્શતા નથી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એવું સમજાય છે. અશરીરી ભાવ ઉત્પન્ન થાય ત્યારે ભગવાને કહ્યું તે સમજાય છે. બુદ્ધિથી બેસે એટલે પરલક્ષી જ્ઞાનમાં સમજાય કે ઠીક છે, જળનો જળ સ્વભાવ છે, ચેતન પદાર્થનો ચેતન સ્વભાવ છે, તેથી જળ અને ચેતન બંને ભિન્ન છે એ વાત તો બરાબર છે. એમ નહીં, એટલું પર્યાપ્ત નથી એમ નહીં, એટલે એટલું માત્ર સમજવું તે પર્યાપ્ત નથી. જો કે એ વિષય અને એ વાત પણ સર્વજ્ઞની વાણી કહીએ, જીનવાણી કહીએ એવા વિતરાગી શાસ્ત્રોમાં છે. જેને વિતરાગતા પ્રગટી નથી, જેને વિતરાગતા પ્રાપ્ત કરી નથી અને કરવાની જેની યોગ્યતા પણ નથી, એના રચેલા શાસ્ત્રમાં એ વાત નહીં આવે. એ તો શરીરની ક્રિયા આત્મા કરે છે અને આત્માની ક્રિયાની અસર શરીર ઉપર પડે છે અને શરીરની ક્રિયાની અસર આત્મા ઉપર આવશે એમ થાકશે. ત્યારે એને સમજાયો કહેવાય, નહીતર દેહની પીડામાં એને અણગમો અને દ્વેષ આવ્યા વિના રહેશે નહીં અને દેહની તંદુરસ્તીમાં એને રાગની વૃદ્ધિ થયા વિના રહેશે નહીં. અને રાગ દ્વેષથી વિમુક્ત જે સ્વરૂપ છે એનો ક્યાંય ખ્યાલ પણ આવશે નહીં, ખ્યાલ પણ રહેશે નહીં કે મારું આત્મ સ્વરૂપ રાગ દ્વેષથી વિમુક્ત છે, રહિત છે. અને એ સ્વરૂપના અવલંબને દશા પણ એવી થાય, એવું જે મારું કર્તવ્ય છે એ વાત તદ્દન ખોવાઈ જશે. જ્યાં શરીરની ક્રિયા હું આત્મા કરું છું, હું કરું છું એટલે હું આત્મા કરું છું એ જે ભાવ છે એને અશરીરી ભાવ સ્વભાવ આત્મા છે, અશરીરી સ્વભાવ ભાવે આત્મા છે એ વાત કોઈ રીતે મેળ પડે એવી નથી. છેલ્લી વાત એ છે ને કે આ વસ્તુ સ્વભાવ સર્વજ્ઞે જોયો જોયો તેવો કહે છે. સર્વજ્ઞ વિકરાગ પરમ દેવાધિદેવ એમણે એક સમયમાં સચરાચર લોકના અલોકના સર્વ પદાર્થને જાણ્યા. એમના નિર્મળ પવિત્ર જ્ઞાનમાં આવો વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવ્યું છે. અનુભવ ગોચર તો કર્યું છે કહેવાની આવશ્યકતા નથી કે એમણે અનુભવ્યું છે કે નહીં, એ કહેવાની આવશ્યકતા. શરીર કર્મ ને અડ્યું નથી, નો કર્મ રૂપ જે શરીર કારણ વર્ગણાઓ ભલે તે જ ક્ષેત્રે રહેલી હોય, નિબંધન બંધન કરેલા જે કર્મો ભલે તે જ ક્ષેત્રે હોય તો પણ એ કારણ વર્ગણા શરીર ને અડી નથી, શરીર કારણ વર્ગણા ને અડ્યા નથી. બાલ બ્રહ્મચારી છે, ઘણા શાસ્ત્ર ના અનુવાદ ને શરીર કર્મ ને અડ્યું નથી. આ તો પરિચય નું હોય ને, કોઈ બી આવ્યા છો તમે એટલે નામ તો વાંચ્યું હોય. શરીર કર્મ ને અડ્યું નથી એ પણ આત્મા અને શરીર જેમ આકાશની અપેક્ષા એ એક ક્ષેત્ર છે, તેમ શરીર કર્મ અને બીજા કર્મ કારણ વર્ગણાઓ એક ક્ષેત્ર હોવા છતાં જે કારણ વર્ગણામાં છે અત્યારે આટલા જ્ઞાનાવરણીના, આટલા દર્શનાવરણીના, આટલા મૂળનીના, આટલા આયુષના, એમને જીવનો વિકાર નું નિમિત્ત પામીને એમાંથી જેટલો જથ્થો એને પ્રદેશ કહે છે, જેટલો જથ્થો તે કાળે જે તે પ્રકૃતિ જે તે પરમાણુઓ પરિણમવાના હોય એવો પ્રકાર એમાં આપોઆપ ઉત્પન્ન થાય ત્યારે એને કર્મ બાંધા એમ કહેવામાં આવે છે. બાંધા એટલા માટે કહે છે કે આત્મા અને તે પરમાણુઓ ચોક્કસ સ્થિતિ સુધી સંયોગમાં રહે છે, એટલે એને બંધન કહ્યું, એવો સંબંધ થયો એને બંધન કહ્યું. એમાં તે પરમાણુઓને ખબર નથી કે કયા જીવે ક્યારે કેટલો કઈ ડિગ્રીનો કયા પ્રકારનો વિકાર કર્યો, પણ તે જ્ઞાનરહિત પદાર્થ છે. જળ કુદગળ છે તે જ્ઞાનરહિત પદાર્થ છે, એટલે આ જીવને હું આ કર્મની પ્રકૃતિ રૂપે બંધાવ એવો ભાવ, એવું જ્ઞાન, એવી લાગણી પરમાણુમાં હોતી નથી, જળમાં એવી સમજ હોતી નથી. પણ એના પોતાના ગુણધર્મ અનુસાર જ્યારે જ્યારે જગતના સંસારી જીવો અનેકવિધ પ્રકારના વિભાવ ભાવે પરિણમે છે ત્યારે જે તે પરમાણુઓ તે કાળે પરિણમવા યોગ્ય હોય છે અને જે તે કર્મ પ્રકૃતિ પરિણમવા યોગ્ય હોય છે તે તે પ્રકારે તે પરિણમે છે, આપો આપ પરિણમે છે. એ એને પરિણમાવે છે એમ નથી, નહોતા પરિણમતા ને પરિણમાયેલા એમ પણ નથી, સ્વયં પરિણમે છે. એ કર્મ અને શરીરનું આકાશના નિમિત્તે એક ક્ષેત્રાવગાહપણ હોવા છતાં પણ શરીર અને કર્મને અડ્યું નથી એવો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞ વિતરાગ દેવે જોયો છે એમ ગુરુદેવ કહે છે. સર્વજ્ઞ વિતરાગ દેવે આવો વસ્તુનો સ્વભાવ જોયો છે, કેમ કે બંને પરમાણુઓ શરીરના પરમાણુઓ નો કર્મના છે, એ સ્વતંત્ર પોતાના અસ્તિત્વમાં રહેલા છે. બંધાયેલા કર્મના પરમાણુઓના દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી પોતાના સ્વચતુષ્ટયથી પોતાના અસ્તિત્વમાં રહેલા છે. સ્વચતુષ્ટયથી અસ્તિ, સ્વદ્રવથી અસ્તિ, સ્વકાળથી અસ્તિ, સ્વભાવથી અસ્તિ અને સ્વક્ષેત્રથી અસ્તિ આવે છે. અનેકાંત સ્યાદવાદ અધિકાર કર્ણાનુયોગના શાસ્ત્રમાં હજારો બોલ છે, ગોમઠ સાર વગેરે છે, ધવળાદી પણ એમાં છે, કર્ણાંગી નો વિષય છે, ધવળ જે ધવળ મહાધવળ. અહિયાં એમ કે છે કે ભાઈ, પૂર્વ નિબંધન થયેલા કર્મ નો વિપાક આવે, કર્મ ઉદયમાન થાય એમ કહેવાય છે. ત્યારે એનો વિપાક આવે એટલે શું થાય કે જે પ્રકૃતિ બંધાયા હોય તે પ્રકૃતિ સ્વભાવનો જે રસ છે, ફળદાન શક્તિ છે, એ વ્યક્ત થાય છે. જ્યાં સુધી સત્તામાં પીડ્યા હોય ત્યાં સુધી વ્યક્ત નથી. જ્યારે એને ઉદય એવું નામ આપવામાં આવે છે, એટલે પ્રગટ થાય એવું નામ આપવામાં આવે છે, ત્યારે તે પ્રકૃતિનો રસ વ્યક્ત થાય છે. શેમાં? પરમાણુમાં. પરમાણુનો રસ પરમાણુમાં પ્રગટ થાય છે. સત્તામાં હતા ત્યારે તો એ વિકારને આઈડિયા નથી, પણ ઉદયમાં આવ્યા ત્યારે વિકાર આત્માને અહીંયા થયો હોય તો પણ એ વિકારને આઈડિયા નથી. જે વિકરાગી આત્માઓ છે, જે પોતાના સ્વરૂપનું સાધન કરે છે, એને તો એ ઉદયમાં આવે તો પણ વિકારનું નિમિત્ત થતા નથી, એના નિમિત્તે વિકાર થતો નથી. કેમ કે એના પોતાના પરિણમનનું અનુસંધાન પોતાના વિતરાગી સ્વરૂપ સાથે રહે છે તે કાળે. તેથી તેનો વિપાક છે એને ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. વિકાર કરે ત્યારે લાગુ પડે છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કર્મને અને કર્મના ઉદયને અને જીવના વિકારને. પણ એ કરવા માટે કે નહીં કરવા માટે, પોતાના પરિણામમાં વિકાર કરવા માટે કે નહીં કરવા માટે જીવ સ્વતંત્ર છે. કર્મના ઉદયને પરાધીનપણે એને પરિણમવું પડે એમ ખરેખર નથી. એવી આત્માની સ્વતંત્રતા, સ્વતંત્ર સ્વભાવ સર્વજ્ઞ દેવે જોયો છે તેવો કહ્યો છે એમ કહેવા માંગે છે. અને સર્વજ્ઞ દેવ તારી સ્વતંત્રતા સમજાવે છે ને તું ના શેનો પાડે છે એમ પૂછકે છે. ના પાડે છે કહેવાતા નહીંમાં એ વાત છે કે નહીં? ઘણી ફિરકામાં એ ગરબડ છે. કર્મનો ઉદય થાય તો જીવને વિકાર થાય છે. તારી સ્વતંત્રતાનો તું નિષેધ શા માટે કરે છો? ભગવાન એમની વાણીમાં તારી સ્વતંત્રતા સ્થાપે છે. એ સ્વતંત્રતા સ્થાપે છે એને તું કાં ઉઠાપે છો? નહીં નહીં, એમ નહીં એમ નહીં, મારે તો કર્મને આધીન પરિણમવું જ પડે છે. હું શું કરું? હું એવો નમાલો છું કે કર્મને આધીન મારે પરિણમવું પડે છે. ના પાડે છે, એ વાત ખોટી છે. તારી સમજણની ભૂલ છે. તે એવું સ્વીકાર્યું છે તારી શ્રદ્ધાની ભૂલ છે, મિથ્યા દર્શન છે, અને ઊંધું સમજણ છે તારું અજ્ઞાન છે. તારા સ્વરૂપનું તને સ્વતંત્રતાનું જ્ઞાન નથી એમ કે છે. આપણે તો પૂજામાં આવે છે, કર્મ બિચારે કોણ ભૂલ મેરે ધકાઈ, જયમાળામાં આવે છે. કર્મ બિચારે કોણ ભૂલ તો મારી અધિક છે. હું પોતે મારા સ્વરૂપના અનુસંધાનમાં પરિણામને રાખતો નથી, જોડતો નથી સ્વરૂપમાં, અને હું કર્મના ઉદયમાં જોડાઉં છું, એ મારી ભૂલ છે. ભૂલ મારી, અને આરોપ કરવો કર્મના ઉદય ઉપર, એમાં તો નૈતિકતા અને પ્રમાણિકતા પણ રહેતી નથી. પ્રમાણિકતાનો વિષય પ્રજ્ઞાજી લીધું છે કે તું તો મહંત રહેવા ચાહે છે, શું કરું? મારે તો ઘણો વિકાર કરવો નથી, પણ કર્મનો ઉદય એવો આવે છે, સંયોગો એવા ઉભા થાય છે, એટલે મારે વિકાર કરવો પડે છે. એટલે તું તો મહંત રહેવા ચાહે છે, અને તારો દોષ તું કરતો હો, આ છતાં તું કર્મ ના ઉદય ઉપર ઉઠાડવા માંગે છો. જૈન દર્શન માં આવી અંતિ સંભવે નહીં, આવા શબ્દ વાપર્યા છે. જૈન દર્શન માં આવી અનિતિ સંભવે નહીં, એમ કરીને લીધું એ લીધે. આ વિષય તો કરતા કર્મધિકાર માં તો બહુ ચર્ચા હતા, ઘણા રસ થી અનેક પડખે છે આની ચર્ચા, કેટલા સેંકડો દ્રષ્ટાંતો આપીને એની ચર્ચા કરતા. કહે છે કે વિકાર નિર્મળ પર્યાય ને અડેલ નથી, સાધકની દશામાં આંશિક નિર્મળતા ઉત્પન્ન થાય છે, સિદ્ધ પણ નહીં હોવાથી, પૂર્ણ વિતરાગતા સિદ્ધ નહીં થયેલી હોવાથી આંશિક વિકાર પણ ઉત્પન્ન થાય છે. એક જીવની દશામાં બે પ્રકારના વિરુદ્ધ સ્વભાવી પરિણામ છે, પરિણામ અંશો છે. એક ચારિત્ર ગુણમાં સરાગતા ને વિતરાગતા બે અંશો છે, અંશે સરાગતા ને અંશે વિતરાગતા. આમ હોવા છતાં હે એક પર્યાય ના બે ભાગ, બે ભાગ ઉભા નથી, એક ભાગ બીજા ભાગ ને અડતો નથી. કેવું આ તું કહેશું ને, હા આવો વસ્તુનો સ્વભાવ સૂક્ષ્મ છે, એમ કહે છે. આવો વસ્તુનો સ્વભાવ સૂક્ષ્મ છે. વ્યાપતો નથી એમ કે છે. સ્વભાવથી આત્મા પોતાના શુદ્ધ પરિણામમાં ભલે વ્યાપે છે, પણ આત્મા સ્વભાવથી રાગમાં વ્યાપતો નથી. રાગ નું અકર્તાપણું એના સ્વભાવમાં છે, એ વિષય ઘણું સૂક્ષ્મ રીતે કર્તા કર્મ અધિકારમાં સંસારની અંદર અમૃતચંદ્રાચાર્ય દેવેશિકામાં ખેંચ્યો છે. ખૂબ ગાથામાંથી એટલું દોહન કરીને ખેંચ્યું છે. વર્તમાન જીવોને એ વાત સમજાવી આચાર્યની ભાષામાં કઠણ પડે, નસીબદાર છે વર્તમાનમાં જીવો પણ એટલા પુણ્યશાળી છે કે એ વિષયને ખોલીને ગુરુદેવે સમજાયો, સેંકડો પડખેથી ખોલી ખોલીને સમજાયો. નિર્મળ પર્યાય વિકાર નિર્મળ પર્યાય ને અડીલ નથી, વિકાર નો અંશ છે એ નિર્મળ અવસ્થાને અડતો નથી, સ્પર્શતો નથી. વિકાર પર્યાયમાં હોય તે નિર્મળ પર્યાયના અંશમાં વ્યાપતો નથી, કેમ કે શુદ્ધ અંશ છે. શુદ્ધ અંશ છે, જેટલો અંશ શુદ્ધ છે એમાં અશુદ્ધતા નથી. અને જે રાગ અંશ છે એ મલિન છે એમાં શુદ્ધતા નથી. રાગમાં શુદ્ધતા નથી અને વિતરાગતામાં અશુદ્ધતા નથી. અશુદ્ધ જાતિ તે અશુદ્ધ જાતિ છે, અને શુદ્ધ જાતિ તે શુદ્ધ જાતિ છે, એમ કેમ છે. એકબીજાને એકબીજા સ્પર્શતા નથી. વિકાર નિર્મળ પર્યાય ને અડેલ નથી, અડેલો જ નથી, જે ભિન્ન ભિન્ન રહે છે, પરિણમે છે એક સમયમાં ને એક સાથે પરિણમે છે ને. વ્યવહાર રત્નત્રયના પરિણામ અને નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષ માર્ગી ધર્માત્મા જીવને એક સાથે એક કાળે પરિણમતા હોય છે. વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એક સાથે વર્તે છે. તે વ્યવહાર રત્નત્રયના પરિણામ આધાર છે, તેને આધારે નિશ્ચય રત્નત્રયના પરિણામ પરિણમ્યા છે, એમ છે. પંચ મહાવ્રત ન પાડે તો મુનિ પણ ક્યાંથી રહેશે? તમે ના પાડો પણ એ પંચ મહાવૃત છે, વ્યવહાર આચરણ છે, વ્યવહાર ચારિત્ર ના પરિણામ છે ને. ત્રણ રત્ન માં એ ચારિત્ર રત્ન છે કે નહીં? જો પંચ મહાવ્રત ન પાડે તો હું કોણ ક્યાંથી રહેશે? અત્યારે તો પાડ્યા વગર જ માને છે. આમ તર્ક દલીલ તો એ થઈ શકે કે ન થઈ શકે કે ભલે નિયોગ્ય આત્માની શુદ્ધિ થઈ હોય તેવા જીવને એનો વિકાર એટલી હદે મર્યાદિત થઈ ગયો છે કે 28 મૂળ ગુણના જે પરિણામ છે રાગાદિના વ્યવહાર ચારિત્રના, એથી વધારે પડતો રાગ એમને ઉત્પન્ન થતો નથી એમ બતાવવું છે.
બરોબર,
શુદ્ધિ એટલી વિશેષ થઈ છે અને રાગનો અભાવ કેટલો થયો છે એમ ત્યાં નિર્દેશ કરવો છે. પણ એવું નથી સમજાવવું કે 28 મૂળ ગુણ વ્યવહાર આચરણમાં પાળે છે તેથી અહીંયા આટલી શુદ્ધિ છે, એના આધારે શુદ્ધિ છે. જો એમ હોય તો અભવીને પણ વ્યવહાર ચારિત્ર પાળતા થતા એટલી શુદ્ધિ થવી જોઈએ.
બરોબર,
એ તો અભવીને થાય છે.
જરાય શુદ્ધિ નથી,
જરાય શુદ્ધિ થતી એ શુકલ વિષય એને થાય છે. એને કઈ છઠ્ઠા ગુણ સ્થાન ની શું, ચોથા ગુણ સ્થાન ની શુદ્ધિ આવતી ના જ પાડે, સ્વતંત્ર છે કે નહી? જો સમજાવ્યો જીવ સમજતો હોય તો એની સ્વતંત્રતા રહેતી નથી. એક વિચાર કરો ભાઈ, કે અનાદિથી જે કાળનો પ્રવાહ ચાલ્યો આવ્યો છે એમાં તીર્થંકરો કેટલા થયા, જ્ઞાનીઓ કેટલા થયા, ધર્મના પ્રરૂપકો કેટલા થયા, સમાજના સુધારકો કેટલા થયા, કે અનંતા થયા. કેટલા
થયા?
અનંતા થયા, અનંતી 24 થઈ ગઈ. છતાં જેવો સુધરી ગયા છે એવું તો વર્તમાન પરિસ્થિતિ ઉપરથી કઈ સાબિત થઈ શકતું નથી. એક તીર્થંકર ને તીર્થંકર ગોત્ર બંધાય છે, અનંત માંથી કોઈ પણ એક તીર્થંકર ને તીર્થંકર ગોત્ર એવા રાગ થી બંધાય છે કે જાણે બધા જીવોને હું ધર્મની પ્રાપ્તિ કરાવું. આ તીર્થંકર ગોત્ર બંધાવાનો શુભ રાગ આવા પ્રકારનો છે. કહે છે કે એ રાગ પણ બેકાર જાય છે. તીર્થંકર જેવા સમર્થ પુરુષને ઉત્પન્ન થયેલો એવો રાગ એ પણ બેકાર છે, અથવા રાગ માત્ર વ્યર્થ છે. રાગની સાર્થકતા કોઈ બીજા સ્વતંત્ર પદાર્થો જળ ચેતનાત્મક જેટલા ઉત્પન્ન થયેલો એવો રાગ એ પણ બેકાર છે, અથવા રાગ માત્ર વ્યર્થ છે. રાગની સાર્થકતા કોઈ બીજા સ્વતંત્ર પદાર્થો જળ ચેતનાત્મક જેટલા કોઈ છે એમાં કોઈની અસ્તિત્વમાં કાર્ય કરવાનો કોઈ જીવના રાગનો અધિકાર નથી, એ વસ્તુની સ્થિતિમાં નથી. અનાદિથી છે, ભૂલ પડેલી જ છે, ભૂલ નીકળી જ નથી. જેમ સોનાની ખાણમાં સોનું ક્યારથી છે? જ્યારથી ખાણ છે ત્યારથી છે. ક્યારથી ખાણ છે? કે ખાણ તો પડી જ છે. એ કઈ નવું એમાં પાવડર કરીને સોનું અંદર નાખ્યું નથી. ભટકણો અનાદિથી છે. અભવી જીવ તો નિગુણમાં અને બહારમાં બધે જ વ્યવહાર રાશિમાં છે. પંચેન્દ્રિય થાય છે, મુનિ પણ લે છે, અને કેટલાક તો ભવી એવા છે કે જે અભવીની બરાબર છે. અનંતા ભવીઓ એવા છે કે જે અભવીની બરાબર છે.
બરાબર,
ભવ્યપણું તો ભવ્યતાના પરિપાકની અંદર કામનું છે, નહીતર તો એ જેમ પારિણામિક ભાવ કુટસ્થપણે છે તેમ ભવ્ય ભવ્યપણું પણ એનું કુટસ્થ છે. અને અશુદ્ધ પારિણામિક કહે છે ને ભવ્યત્વ અને અભવ્યત્વ સ્વભાવને અશુદ્ધ પારિણામિક કહેવાય છે. જીવના દર્શનના ચારિત્ર આદિ અનંત ગુણોની શક્તિરૂપ સ્વભાવ છે એને શુદ્ધ પારિણામિક કહે છે. એ શુદ્ધ પારિણામિક ઉપાદેય હોવાથી, પરમ ઉપાદેય હોવાથી એને પરમ પારિણામિક ભાવ કહ્યો છે. એમ છે, અને ભવ્યત્વ ભવ્યત્વ છે તે અશુદ્ધ પારિણામિક છે. પારિણામિક ભાવ તો કહેવા પાછળ કારણ એ છે કે દરેક પ્રકારના જે આત્માના પરિણામ છે એને કર્મ સાથે સંબંધ છે. ઉદય ઉપશમ ક્ષોક્ષમ અને સાયક ચારે પ્રકારની જે કર્મની અવસ્થા કર્મના પરમાણુમાં થાય છે એની સાથે મેળ પડતા જીવના જે પરિણામો છે સબરસ ભાવે મેળ ખાય એવા એને નિયમિત નિયમિત સંબંધ જોડીને એનો સંબંધ કહે છે. જ્યારે પારિણામિક ભાવને કર્મની સત્તા સાથે સંબંધ નથી, પછી કોઈ ઉદયના પ્રકાર સાથે ઉપસમના ક્ષોપસમના સાહેબના પ્રકાર સાથે તો સંબંધ રહેવાનો સવાલ નથી. જે કર્મના પર્યાયથી નિરપેક્ષ છે તેથી એને પારિણામિક કહો. એમ ભવ્યત્વ અભવ્યત્વમાં પણ ભગવાને જે અનંતી કારમણ વર્ગણામાં પ્રકૃતિઓના ભેદ જોયા એમાં કોઈ ભેદ એની સાથે સંબંધ ધરાવતો નથી. જેમ જ્ઞાનાવરણીને જ્ઞાન સાથે, દર્શનાવરણીને દર્શન ઉપયોગ સાથે એમ જેમ સંબંધ છે એમ ભવ્યત્વ અભવ્યત્વની સામે કોઈ પ્રતિપક્ષ કર્મની પ્રકૃતિ નથી.
બરોબર.
અને અનાદિથી છે ભવ્યત્વ અભવ્યત્વ, અનાદિથી છે અભવ્યત્વ, અનાદિ અનંત છે. અને કેટલાકને ભવ્યત્વ પણ અનાદિ અનંત છે અને કેટલાકને ભવ્યત્વ અનાદિ શાંત છે. પાકી ગયું એટલે શાંત, પછી એને ભવ્યત્વ છે ભવ્ય છે એમ કહેવાની આવશ્યકતા રહેતી નથી. પારિણામિક ભાગ બીજા છે કે વિકાર નિર્મળ પર્યાયને અડેલ નથી, નિર્મળ પર્યાય દ્રવ્યને અડેલ નથી. આવી વાત લીધી છે. એમ કહેવામાં આવે છે કે જે શુદ્ધો ઉપયોગ થાય, નિર્મળ જ્ઞાનનો જે વેપાર થાય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન એ છે. અવધિ મનોપર્યાય તો પરાશ્રિત છે, પણ મતિ શ્રુત ને કેવળ જે સ્વાશ્રિત પરિણમે છે એ તો આત્મામાં લીન થયેલા પરિણામ છે, આત્મામાં અભ્યોગ થયેલા પરિણામ છે. અરે આત્મામાં વ્યાપ વ્યાપક ભાવે આત્માને અનુભવનારા એ પરિણામ છે એમ કહેવાય છે ને. કહે છે કે એ ભાવ બતાવવા માટે કહેવાય છે, એના ભાવાત્મક પડખાને મુખ્ય કરીને કહેવામાં આવે છે. એની એ ભાવના ને ભાવુકતાની એમાં પ્રસિદ્ધિ છે. પણ વસ્તુતા એ પર્યાય દ્રવ્ય રૂપે થાય છે એમ કદી નિર્મળ પર્યાય પણ દ્રવ્યને અડતી નથી. પર્યાય પર્યાય સ્વરૂપે રહે છે, દ્રવ દ્રવ સ્વરૂપે રહે છે. ત્રિકાળી દ્રવ સ્વભાવ જે શક્તિના સામર્થ્ય રૂપ છે એ સદાય શક્તિના સામર્થ્ય રૂપે રહે છે. એ સમયની પર્યાય વ્યક્તિરૂપ છે, તો વ્યક્તિરૂપ છે એ શક્તિરૂપ નથી. જે વ્યક્તિરૂપ છે તે શક્તિરૂપ નથી, ભલે નિર્મળ હો, ભલે આત્માની એકાગ્રતા રૂપ ચારિત્ર હો, આત્માની સ્થિરતા રૂપ ચારિત્ર હો, તો પણ તે ચારિત્રની પર્યાય તે કાળે જે ત્રિકાળી દ્રવ્ય સામર્થ્ય શક્તિરૂપ છે તે સ્વરૂપે નથી. કેમ કે તે વ્યક્તિરૂપ છે, એની અડતી પણ નથી. એટલે અલિંગ્રહણ નો વિસ્મો બોલ પ્રવચન સારમ 172 ગાથામાં લીધો દ્રવ છે ને આલિંગ છે એવી જે શુદ્ધ પર્યાય તે આત્મા છે. દ્રવથી ન આલિંગિત એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. અડતી નથી, આલિંગિત એટલે આલિંગન કરતી નથી એટલે અડતી નથી. પ્રત્યેક વિજ્ઞાન નું કારણ એમ કરીને લીધું છે. હા, પર્યાય આત્મા છે. હા, શુદ્ધ પર્યાય ને આત્મા કયો છે ત્યાં. લિંગ એટલે કે પ્રત્યભિ જ્ઞાન નું કારણ. પ્રત્યભિ જ્ઞાન, પ્રત્યભિ જ્ઞાન કોને કહે છે ખ્યાલ છે? તેને તે છે એમ જેમાં નક્કી થાય તેને પ્રત્યભિ જ્ઞાન. જેમ કે કાલે મેં તમને જોયા હતા તે જ તમે છો કે જેને હું આજે જોઉં છું. એવું જે તમારા સંબંધી નું જ્ઞાન થયું તેને પ્રત્યભિ જ્ઞાન કહે છે. તે પ્રકારના જ્ઞાન ને કાલે જે તમને જોયા જ્ઞાનમાં આવ્યા એ જ તમે આજે મારા જ્ઞાનમાં જણાવો છો. તો તમારું જે જ્ઞાન છે એ પ્રત્યભિ જ્ઞાન થયું અને એ પ્રત્યભિ જ્ઞાનના નિમિત્ત એટલે કારણ ત્યાં ગણવામાં આવ્યા તે પદાર્થને. એમ શાશ્વત એવું જે આ દ્રવ, નિત્ય એવું જે આ દ્રવ, આ જે દ્રવ છે, આ જે દ્રવ છે, જે પહેલા હતું પહેલે સમય હતું તે જ બીજા સમયે છે, અંતકાળ પહેલા હતું તે જ આ છે, એવું જે પ્રતિભિ જ્ઞાન નું કારણ દ્રવ સામાન જે ત્રિકાળ છે નિત્ય છે એનું ગ્રહણ એટલે કે અર્ધા અર્થાવબોધ સામાન, એનું જે જ્ઞાન થયું અર્થનો અવબોધ થયું જ્ઞાન સામાન તે જેને નથી. એટલે જ્ઞાન સામાન જેને નથી તેનું તે જ્ઞાન, તેનું તે એવું જે જ્ઞાન સામર્થ છે એ જેને નથી ગ્રહણ એટલે એને નથી તે અલિંગ ગ્રહણ છે. આત્માને અર્થાવબોધ સામાન્ય નથી. પ્રતિભિ જ્ઞાનનું કારણ એવું જે દેવ સામાન્ય તે આત્માને નથી એમ કહીને કહે છે. આ રીતે આત્મા દ્રવથી નિયાલિંગિત એવો શુદ્ધ પર્યાય છે. જે શુદ્ધ પર્યાય દ્રવને આલિંગિત થતો નથી એવો તે આત્મા પોતે છે એમ કહીને શુદ્ધ પર્યાયનો જે ભોગવતો છે એ ભોગવતો છે એટલો આત્મા છે એમ એના વેદનને પ્રસિદ્ધ કર્યું છે. આત્મા આત્મા કરે અને એનું વેદન હોય તો એ આત્મા આત્મા કરે છે એ ખોટું છે. આત્મા ત્યારે કે વેદનમાં આવે ત્યારે સ્વસંવેદનમાં આવે પોતાના અનંત ગુણ શુદ્ધ થઈને અનુભવ ગોચર થાય ભોગવતામાં આવે આનંદ આદિ એને આ ખરેખર આત્મા કહેવામાં આવે છે. એ વાતની સંધિ મારવી છે એટલે એટલી મુખ્યતાથી વાત આપી છે. એક ન્યાય છે વેદનને, વેદનની અપેક્ષાએ ગૌણ નહીં કરવાનો જે ન્યાય છે એ પણ આની અંદર લીધો છે. વેદનને ગૌણ નહીં કરવું જોઈએ વેદનની અપેક્ષાએ. હું અવલંબનની અપેક્ષાએ તો અત્યંત ગૌણ છે. વેદનની અપેક્ષાએ ગૌણ નહીં કરવું જોઈએ એ ન્યાયને પણ અહીંયા આચાર્ય મહારાજે પ્રસિદ્ધિ આપી છે, જોરથી પ્રસિદ્ધિ આપી છે. કે દ્રવથી નયાલિંગિત અર્થાવબોધ સામાન્ય જેને નથી કોને અને શુદ્ધ પર્યાયને અર્થાવબોધ સામાન્ય નથી ત્રિકાળી છે. એટલે પ્રતિભિ જ્ઞાનનું કારણ તો ત્રિકાળી છે. શુદ્ધ પર્યાય થઈ એ દ્રવને પણ અડતી નથી, આલિંગતી નથી એટલે દ્રવને પણ અડતી નથી. દ્રવને ઇડ્યા વિના આમ અવલંબે છે એમ કહેવાય છે. લક્ષ છે એટલે, લક્ષ છે એટલે અવલંબીને પ્રગતિ છે એમ કહેવાય. છતાં એ લક્ષ છે એમ કહેવા માટે છે, એનું લક્ષ ક્યાં છે એ બતાવવા માટે છે. ખરેખર એને દ્રવનું વેદન નથી, દ્રવની સ્પર્શના નથી, દ્રવને એ અડતી નથી એમ લાગે કે આ બધું ટુકડા થઈ જાય છે. એક અભેદ પદાર્થમાં આ બધા ટુકડા થઈ જાય છે. એના જે ભેદ પ્રભેદો મર્યાદિત પણ છે એને સમજાવવા માટે જે શૈલી કરવી પડે છે એમાં બીજો ઉપાય નથી. વસ્તુ તો જે છે તે છે અભેદ, અને એ અભેદના અનુભવમાં આ દ્રવ આ ગુણ આ પર્યાય એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. પાછળ એક બોલ છે, બહુ સારો વિષય છે, ગૂઢ ભાષામાં લીધો છે. દ્રવગુણ પર્યાયના મર્યાદિત ભેદો હોવા છતાં જાણે કે ભેદ નથી, એવું અભેદ્રય હોવા છતાં અનુભવમાં જયારે એના ભેદ પ્રભેદની ચરમસીમા બતાવી હોય છે ત્યારે એટલું કહી દે કે દ્રવને અવલંબીને ઉત્પન્ન થયેલી પર્યાય દ્રવને અડતી નથી, સ્પર્શતી નથી. તત્વ સમજાવવું છે, ત્યાં પર્યાય તત્વને સમજાવવું છે. એમ કહીને પર્યાય તત્વને સમજાવવું છે અને એ પર્યાય તત્વ સ્વતંત્ર છે એમ સમજાવવું છે. પર્યાય તત્વ છે એ સ્વતંત્ર છે, સ્વભાવને આધીન છે એમ નથી. કેમ કે સ્વભાવ છે એ સ્વભાવ સ્વરૂપે પારિણામિક ભાવે કુટસ્થપણે રહે છે, અપરિણામીપણે રહે છે. પારિણામિક ભાવે અપરિણામી ભાવે રહે છે અને એ પરિણામી પરિણામને સ્પર્શતું નથી. વિરુદ્ધ સ્વભાવ થઈ ગયો ને. ત્રિકાળી દ્રય છે તે અપરિણામી છે અને પરિણામ અંશ છે તે પરિણામી છે. એક પદાર્થના બે અંશ વિચારવામાં આવે તો નિત્ય અંશ છે તે અપરિણામી છે. નિત્યપણું અને અનિત્યપણું જેમ વિરુદ્ધ સ્વભાવી છે એમ પરિણામીપણું ઉત્પાદીય અને ધ્રુવ અપરિણામીપણું બંને વિરુદ્ધ સ્વભાવી છે. બંનેનો ધર્મ વિરુદ્ધ સ્વભાવી એટલે અહીંયા ધર્મ બંનેનો ધર્મ વિરુદ્ધ છે. એક પદાર્થ હોવા છતાં બંનેનો ધર્મ વિરુદ્ધ છે. બંને અંશોનો ધર્મ વિરુદ્ધ, પદાર્થ આખો એક છે અને બંને અંશોનો વિરુદ્ધ ધર્મ છે. એવું એક પદાર્થમાં વિરુદ્ધ ધર્મ વાળા અંશોનું કાયમ સાથે રહેવાનો વિરોધ નથી. ઠીક, એ પદાર્થનું સ્વરૂપ છે. આ તેમ અનેક ધર્મના સંપ્રદાયમાં જૈન દર્શન કરતા બીજી રીતે વાત આવે છે. એનું કારણ આ છે કે પદાર્થ આવો જે વિરુદ્ધ ધર્મ વાળા અંશોથી રહેલો છે, અભેદ પાછો અભેદ, એવા ભેદ પણ એક અભેદમાં છે એવું અનેકાંતાત્મક પણ સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગોચર માત્ર હોવાથી અને તેનું નિરૂપણ તે કેવળ જ્ઞાનની પરંપરાથી જ માત્ર જૈન દર્શનમાં સચવાયેલું અને સંગ્રહાયેલું હોવાથી બીજે ક્યાંય જોવા મળતું નથી. બુદ્ધિની પહોંચથી બીજા આત્માને કહેવા ધારે છે તો બુદ્ધિની પહોંચમાં એ આવતું નથી. બુદ્ધિ તો સૂક્ષ્મ જ્ઞાન વાળો પર્યાય છે. સૂક્ષ્મ તો અનંતમય ભાગે છે, કેવળ જ્ઞાનથી એ અનંતમય ભાગે છે. એટલો સ્થૂળ છે કે એક સમયના ઉત્પાદવી ધ્રુવને પકડી શકતો નથી. જેમ સમાણીથી ઝીનો હીરો પકડાય, એરોના સાણ સાથે નહીં, એવો સૂક્ષ્મ ઉપયોગ જ આ પકડી શકે છે. સૂક્ષ્મનો સ્થૂળ ઉપયોગ પકડી શકતો નથી. એક પર્યાયના અંશમાં રહેલા છે. પછી એક પર્યાયમાં પર્યાય બે નથી, પછી અભેદ કે ભેદ કયો? ભાવે ભેદ છે, પર્યાય એક છે. એક છે પછી ક્યાં પ્રશ્ન છે? એક જ પર્યાયના અંશ છે. સુખ શક્તિ છે એ સાધક દશામાં પરિણમી ત્યારે આંશિક શુદ્ધ અને આંશિક અશુદ્ધ. જે અંશ સુખરૂપ છે તે દુઃખરૂપ નથી અને તે જ પર્યાયનો જે અંશ દુઃખરૂપ છે તે સુખરૂપ નથી. કે છે સુખ દુઃખરૂપ છે, દુઃખ સુખરૂપ છે, એ કેમ બનશે? એ કેમ બનશે? અને દુઃખ સુખ તો એક જ સમયમાં છે. સાધક ને સુખ અને દુઃખ એક સમયમાં છે. ગુરુદેવ તો બહુ સુખું કરી દીધું કે એક સમયની પર્યાયના બે ભાગ એમ કરીને જ્ઞાન ધારા અને કર્મ ધારા. જ્ઞાન ધારામાં જેટલા અનંત ગુણો વિશુદ્ધ થઈને શુદ્ધ થઈને સમાવન સ્વરૂપ વર્તે છે તે જ્ઞાન ધારા અને વિભાવન સ્વરૂપ વર્તે છે તે કર્મ ધારા. કેમ કે એના નિમિત્તે હજી એને થોડું અલ્પકર્મ બંધન ચાલુ છે. ભલે અલ્પ સ્થિતિ વાળું હોય છે પણ ચાલુ છે. નિર્મળ પર્યાય દ્રવ્યને અડેલ નથી. આહા હા, વસ્તુ સ્વભાવ સૂક્ષ્મ છે. આવો જે વસ્તુનો સ્વભાવ તે ઘણો સૂક્ષ્મ સ્વભાવ છે. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. પર્યાય છે એનો તો એનો અવિભાગ પ્રતિછેદ છે. એનો પ્રદેશ છે, અવિભાગ પ્રતિછેદ છે, એનો પ્રદેશ છે. આનો એ અવિભાગ પ્રતિછેદ બીજા અવિભાગ પ્રતિછેદમાં નથી. નિર્મળમાં સમળનો નથી અને સમળમાં નિર્મળનો નથી. બંનેના અવિભાગ પ્રતિછેદો જુદા જુદા છે. અવિભાગ પ્રતિછેદ એટલે જેનો ભાગ ન થઈ શકે એવો આખરી છેદ એને અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. એક તો એક સેકન્ડમાં અસંખ્યમાં ભાગે એક સમયની પર્યાય, એ એક સમયની પર્યાયમાં અવિભાગ પ્રતિછેદ અનંત. ઠીક, તારતમ્ય ભેદે કેટલો સૂક્ષ્મ વસ્તુનું સ્વરૂપ આટલું સૂક્ષ્મ છે એ કેવળ જ્ઞાન સિવાય બીજા કોઈની શક્તિનો એ વિષય નથી. એક પ્રદેશનો બીજા પ્રદેશમાં અભાવ છે. એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. આત્માના પૂરા ક્ષેત્રમાં સર્વ પ્રદેશોએ અનંતા ગુણ રહ્યા હોવા છતાં એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે. જ્ઞાન ગુણ છે તે ચારિત્ર ગુણ રૂપે નથી, દર્શન ગુણ છે તે આનંદ ગુણ રૂપે નથી. અનંતે અનંત ગુણો એકબીજામાં અભાવ રૂપે છે, એક જ ક્ષેત્ર આત્માના એક પ્રદેશે અનંત ગુણો હોવા છતાં એક ગુણ બીજા ગુણ સ્વરૂપે નથી. જો એક ગુણ બીજા ગુણ સ્વરૂપે ક્યારેક થઈ જાય તો આત્મા એક ગુણ સ્વરૂપે ક્યારેક થઈ જશે. અનંત ગુણનો જે ગુણી આત્મા એ ગુણ ગુણી પણ નહીં રહેતા એક ગુણ સ્વરૂપે ગુણી થઈ જશે, એવું કદી બનતું નથી. એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે, એક પર્યાયનો પણ બીજા પર્યાયમાં અભાવ છે. ભલે કારણ કાર્ય પણ ક્યારેક જોડવામાં આવે, એમ કહેવામાં આવે કે મોક્ષ માર્ગથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કાર્ય પણ લગાડવામાં આવે છે ને, તો મોક્ષ માર્ગ કારણ છે, માર્ગ એટલે ઉપાય, મોક્ષનો ઉપાય તે કારણ છે અને ઉપાય થઈ ગયું તે એનું કાર્ય છે. ઉપાય રૂપે ભાવ વિચારવામાં આવે છે. પાછો અધિકાર લીધો ને, શ્યાદવાર અધિકાર પછી ઉપાય રૂપે અધિકાર લીધો છે. કહે છે પરિશિષ્ટમાં, જેથી કે ઉપાય અને ઉપયોગ બે પર્યાયમાં જોડવામાં આવે તો પણ ખરેખર એક પર્યાયમાં બીજી પર્યાયનો અભાવ છે. કારણ કાર્ય ઉપચારથી છે, પ્રત્યેક પર્યાય તે કાળે તેના સ્વતંત્ર સામર્થ્યથી પ્રગટેલી અવસ્થા છે, એમાં પૂર્વ ઉત્તર પર્યાયનો સદંતર અભાવ હોવાથી ખરેખર કારણ કાર્ય પણ નિશ્ચયથી લાગુ પડતું નથી. સુદાની જે પત્રમાં લખ્યું છે કે પર્યાય જ કારણ છે, જે સમયે પર્યાય પ્રગટી તે જ તેનું કારણ છે અને તે જ તેનું કાર્ય છે, આ કરતા કર્મની ચરમસીમા છે. પત્રની અંદર આવી બધી તત્વજ્ઞાનના સિદ્ધાંતોની વાતો એમણે લખી છે. કરતા કર્મની ચરમસીમા, કરતા કર્મનો જે સિદ્ધાંત છે એની આખરી જે મર્યાદા છે એ આવી છે કે એક પર્યાયનો બીજા પર્યાયમાં નિરંતર અભાવ છે. એ તો કારણ કોઈને એમ બતાવવું છે કે પૂર્વ પર્યાય આવી જ હોય છે, મોક્ષ થયા પહેલા મોક્ષ માર્ગ રૂપ જે શુક્લધર્મની શ્રેણીની જે પર્યાય છે, તેરમા ગુણ સ્થાન પહેલા બારમા ગુણ સ્થાનમાં આવું જ શુક્લ ધ્યાન હોય, ગમે તેમ ગપ્પા મારીને કેવું જ્ઞાન પ્રગટાવી પ્રગટી ગયું એમ ચાલે, એની ચોક્કસ પરિસ્થિતિ પર્યાયનો ક્રમ બતાવવા છે વાત છે. પણ અલ્પ જ્ઞાને પૂર્ણ જ્ઞાન પ્રગટ કર્યું તો કારણ કાર્ય નિશ્ચયથી તો શું થશે કે બારમા ગુણ સ્થાને જે મતિસ્વ જ્ઞાન હતું એ અનંતમાં ભાગે હતું કેવળ જ્ઞાનનું, અનંતમાં ભાગે પ્રગટેલું જ્ઞાન તે કારણ અને પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ્યું તે કાર્ય. કારણ અનંતમાં ભાગે ને કાર્ય અનંત ગુણ વૃદ્ધિગત, એ વાત કારણ કાર્યમાં સાબિત થઈ શકે એવી નથી. એ બધો વ્યવહાર છે, કહેવા માત્ર છે. એક એક પરમાણુ સ્વતંત્ર છે, દિલમાં વૃક્ષ હમાય કેવી રીતે, એક એક પરમાણુ છે એ સ્વતંત્ર છે. એના જેટલું વૃક્ષ ફાલી ફૂલીને મોટું છે પ્રત્યેક પરમાણુ એના સ્વતંત્ર છે. કોઈ બીજના પરમાણુઓ એમાં આવી જાય છે એમ છે, એ પરમાણુ એનામાં ને આ પરમાણુ એનામાં, પણ અનુસંધાન લગાડીને એમ કહેવામાં આવે છે. વ્યવહાર માત્ર છે, એ પરમાણુના ગુણધર્મને ત્યાં બતાવવા છે. આંબલીઓ આવ્યો છે, આંબલી ઉગશે અને કેરીનો ગોટલી ગોટલો વાવ્યો છે અને આંબો ઉગશે, છતાં આંબલી તે આંબલી ખાતી ને કેરી ખાતી તે કેરી ખાતી, બેના પરમાણુના ધર્મો જુદા જુદા છે, એકને બીજાને મેળ ખાય હું નથી. એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે, ત્યાં તો પરમાણુ બધા જુદા જુદા છે. શરીર મોટું થાય છે કે નહીં, બાળકમાંથી યુવાન થાય છે, પરમાણુ મોટા થયા કાંઈ નવા પરમાણુઓ એની અંદર ભળે છે, પરમાણુ વધે છે, પરમાણુ ફૂલતા નથી, કાંઈ પરમાણુ મોટા થઈ ગયા ને શરીર મોટું થયું એમ નથી, પરમાણુઓની વૃદ્ધિ થઈ છે. આ વજન વધે છે કે નહીં, પ્રશ્નોની પર્યાય છે. બાળકનું વજન હોય તો યુવાનનું વજન હોતું નથી, તો શું વધ્યું કે વજન વધ્યું, પરમાણુ વધ્યા ને વજન વધ્યું. પરમાણુ ની અવસ્થા જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં નક્કી થયેલી છે. કયો પરમાણુ ક્યારે કેવી ક્રિયા પર્યાય પરિણમશે એવા કેવળ જ્ઞાનના દિવ્ય સામર્થ્યમાં પહેલેથી ગણાય જાય છે, અને થયેલું તે પણ ગણાય જાય છે. વર્તમાનમાં ભૂત ભવિષ્ય બંને એવું એ દિવ્ય જ્ઞાન છે. અને જો જ્ઞાનની શક્તિ ન હોય તો એને દિવ્ય જ્ઞાન કહેવાનું કારણ એ રહેતું. વિભાવ્યંજન પર્યાય નો સ્વભાવ્યંજન પર્યાયમાં અભાવ છે. વિભાવ્યંજન પર્યાય જે આત્માનો આકાર છે ત્યારે વિભાવ્યંજન પર્યાય છે, ચારે ગતિના અનેક પ્રકારના દેહાકારે જે આત્માનો આકાર રહે છે તે વિભાવ્યંજન પર્યાય છે. સિદ્ધ પર્યાયમાં જે આત્માનો આકાર રહે છે તે સ્વભાવ્યંજન પર્યાયમાં છે, બે એક સાથે હોતા નથી, તેથી એકનો બીજામાં અભાવ છે. ચૌદમા ગુણ સ્થાનની પર્યાય અને સિદ્ધ ભગવાનની પર્યાય એમાં પૂર્વ પર્યાય વિભાવ્યંજન પર્યાય છે આત્માના આકારની, પછીની સિદ્ધ ભગવાનની પર્યાય છે તે સ્વભાવ્યંજન પર્યાય છે. એવો એકબીજાનો એકબીજામાં અભાવ છે. આ વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞે જેવો જેવો તેવો આમ જે જ્ઞાનમાં આવ્યું તે ઈચ્છા વિના વાણી નીકળી એમાં એ સ્વભાવ પ્રસિદ્ધ થયા.